એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જેને ખરેખર દુનિયાભરના વાચકોને જકડી રાખ્યા છે. હું વાત કરી રહી છું કાર્લોસ રુઇઝ ઝફોનની ધ શેડો ઓફ ધ વિન્ડની, મૂળ સ્પેનિશમાં લા સોમ્બ્રા દેલ વિયન્તો.
હા, ઝફોન એટલે કે 1964 થી 2020 બાર્સેલોનાના જ હતા અને એમની ગણના તો સર્વાન્તેસ પછીના સૌથી વધુ વંચાયેલા સ્પેનિશ લેખકોમાં થાય છે.
ખરેખર એમની શૈલી પણ અનોખી છે નહીં? ગોથિક રહસ્ય, ઇતિહાસ, રોમાન્સ અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ તો એમની દરેક વાતમાં ઝળકે.
બિલકુલ, પુસ્તકો માટેનો પ્રેમ તો કેન્દ્રમાં જ છે.
આ નવલકથા જે 2001માં સ્પેનમાં આવી એમની એક શ્રેણી છે, ધ સિમેટ્રી ઓફ ફોરગોટન બુક્સ, એટલે કે ભૂલાયેલા પુસ્તકોનું કબ્રસ્તાન, એનો પહેલો ભાગ છે. જો કે આ પુસ્તક પોતે જ સંપૂર્ણ છે.
હા, એને તમે સ્વતંત્ર રીતે પણ માણી શકો છો અને એની પૃષ્ઠભૂમિ એ બહુ રસપ્રદ છે. સ્પેનિશ ગૃહયુદ્ધ પછીનું બાર્સિલોના,
એટલે એ સમયનો માહોલ, એ પડછાયા, એ બધું વાર્તાનો ભાગ બની જાય છે. આ ખાલી વાર્તા નથી, પણ કહી શકાય કે પુસ્તકો, યાદો, કલ્પના એ બધાની શક્તિને અર્પણ કરેલું એ ગીત છે.
બરાબર.
તો આજે આપણો હેતુ એ જ છે કે આ જટિલ અને સુંદર વાર્તાના તાણાવાણા ઉકેલીએ, એના પાત્રોને સમજીએ અને એમાં જે ઊંડા વિચારો છુપાયેલા છે એની ચર્ચા કરીએ. તો ચાલો શરૂ કરીએ આ સફર.
ચોક્કસ. તો વાર્તા શરૂ થાય છે 1945માં બાર્સિલોના. પણ કેવું ધુમ્મસવાળું, થોડું ઉદાસ. એક નાનો છોકરો છે ડેનિયલ સેમ્પેરે. એની માતાનું અવસાન થયું છે હમણાં જ, એટલે શોકમાં છે. એના પિતા છે જે જૂના પુસ્તકોની દુકાન ચલાવે છે. એ ડેનિયલને દિલાસો આપવા અને કંઈક અનોખું બતાવવા એક જગ્યાએ લઈ જાય છે, એક ગુપ્ત જગ્યા.
ગુપ્ત? કેવી ગુપ્ત જગ્યા?
એનું નામ છે ભૂલાયેલા પુસ્તકોનું કબ્રસ્તાન. હવે આ નામ સાંભળીને એમ લાગે કે કબ્રસ્તાન, પણ આ ખરેખર તો એક જાદુઈ જગ્યા છે. એલા નષ્ટ થઈ ગયેલા મનાતા પુસ્તકોનું આ અભયારણ્ય છે.
વાહ, આ તો અદ્ભુત કલ્પના છે.
અને ત્યાં એક પરંપરા છે, જે કોઈ પહેલીવાર આવે એણે ત્યાંથી એક પુસ્તક દત્તક લેવાનું.
દત્તક?
હા, એટલે કે એ પુસ્તક પસંદ કરવાનું, એને પોતાની પાસે રાખવાનું, એને જીવનભર સાચવવાનું અને ખાતરી કરવાની કે એ પુસ્તક ક્યારે સાવ ભૂલાઈ ન જાય, એનું રક્ષણ કરવાનું.
રસપ્રદ. તો ડેનિયલ કયો પુસ્તક પસંદ કરે છે?
ડેનિયલ આમતેમ ફરે છે અને અચાનક જ એની નજર એક પુસ્તક પર પડે છે, જાણે એ પુસ્તકને બોલાવી રહ્યું હોય. એનું નામ છે ધ શેડો ઓફ ધ વિન્ડ. લેખક જુલિયાન કારાક્સ. એ રાત્રે ઘરે જઈને ડેનિયલે પુસ્તક વાંચવાનું શરૂ કરે છે અને એમાં એવો ખોવાઈ જાય છે કે આખી રાત વાંચી કાઢે છે.
ઓહ, એક જ રાતમાં?
હા, અને એ પુસ્તક એના માટે ખાલી એક વાર્તા નથી રહેતું, એ એક વળગણ બની જાય છે. એના મનમાં પ્રશ્નો ઉઠે છે, કોણ હતો આ જુલિયાન કારાક્સ? આટલું અદ્ભુત લખનાર લેખક વિશે કોઈ કેમ કંઈ જાણતું નથી? એનું શું થયું હશે?
અને અહીંથી જ ખરી વાર્તા શરૂ થાય છે, ખરું ને? ડેનિયલની જિજ્ઞાસા.
બરાબર. ડેનિયલ, જે હજી નાનો જ છે, એ નક્કી કરે છે કે મારે આ લેખક વિશે જાણવું જ છે.
એટલે શોધખોળ શરૂ કરે છે, પણ મને લાગે છે કે એ સહેલું નહીં હોય.
બિલકુલ નહીં. એ પુસ્તક પ્રકાશકોને પૂછે છે, પુસ્તકાલયોમાં તપાસ કરે છે, પણ ક્યાંય જુલિયાન કારાક્સનું નામ જ નથી મળતું. જાણે એ નામ ક્યારે અસ્તિત્વમાં જ નહોતું.
જાણે કોઈએ ભૂંસી નાખ્યું હોય એવું.
હા, બરાબર એવું જ. જાણે કોઈએ ઇરાદાપૂર્વક એના બધા નિશાન મિટાવી દીધા હોય. અને આ રહસ્ય વધારે ઘેરું બને છે અને ખતરનાક પણ, જ્યારે ડેનિયલનો સામનો એક વિચિત્ર માણસ સાથે થાય છે.
કેવો માણસ?
એક ડરામણો માણસ. એનો ચહેરો જાણે દાજી ગયો હોય એવો વિકૃત છે અને એનામાંથી સળગેલા કાગળ જેવી ગંધ આવે છે.
બાપરે.
અને એ માણસ પોતાને લાઇન કુબર્ટ તરીકે ઓળખાવે છે.
લાઇન કુબર્ટ, એ નામ તો.
હા, એ જુલિયાન કારાક્સના પુસ્તક ધ શેડો ઓફ ધ વિન્ડનું જ એક પાત્ર છે, શૈતાનનું પ્રતીક.
ઓહ, એટલે પુસ્તકનું પાત્ર જીવંત થઈને સામે આવી ગયું.
એવું જ લાગે છે. અને આ કુબર્ટ શું કરી રહ્યો છે? એ જુલિયાન કારાક્સની જેટલી પણ નકલો મળે એ બધી શોધી શોધીને બાળી રહ્યો છે.
પુસ્તકો બાળી રહ્યો છે? શા માટે?
એ જ તો રહસ્ય છે. અને ડેનિયલને ધમકી આપે છે, કહે છે કે તારી પાસે કદાચ આ પુસ્તકની છેલ્લી નકલ બચી છે, એટલે હવે તું પણ નિશાના પર છે.
એટલે ડેનિયલ હવે ખાલી એક વાચક નથી રહ્યો, એ પોતે વાર્તાનો એક ભાગ બની ગયો છે અને જોખમમાં છે.
બરાબર.
આ મુલાકાત પછી તો ઘણા સવાલો ઊભા થાય કે ખરેખર જુલિયન કરાક્સ કોણ હતો, કોઈ એના પુસ્તકોને કેમ બાળી રહ્યો છે, અને આ બધું બાર્સેલોનાના ભૂતકાળ સાથે, એના કોઈ ઘેરા રહસ્યો સાથે કેવી રીતે જોડાયેલું છે.
હા, ખાસ કરીને સ્પેનિશ ગૃહયુદ્ધ પછીનો જે સમય હતો, ફ્રાન્કોનું શાસન, એ સમયનું બાર્સેલોના પોતે જ એક રહસ્યમય પાત્ર જેવું છે. દમનનો માહોલ, ભૂતકાળનો ડર, એ બધું વાર્તાના તણાવને ખૂબ વધારી દે છે.
ચોક્કસ, સત્ય બોલવું પણ કદાચ ખતરનાક હશે એ સમયમાં.
બિલકુલ, એટલે જ ડેનિયલની આ શોધ વધુ જોખમી બની જાય છે. જેમ જેમ એ ઊંડો ઉતરે છે, તેમ તેમ આપણે બીજા પાત્રોને પણ મળીએ છીએ.
હા, પાત્રોની વાત કરીએ, સૌથી પહેલાં તો ડેનિયલ પોતે, એનો વિકાસ કેવી રીતે થાય છે?
ડેનિયલ, એની આખી સફર જોવા જેવી છે. એક નિર્દોષ પુસ્તક પ્રેમી છોકરો છે શરૂઆતમાં, પણ કારાક્સની શોધ એને જાણે મોટો કરી દે છે. એ રહસ્યો ઉકેલતો એક યુવાન બની જાય છે. એ પ્રેમમાં પડે છે, મિત્રતાની કસોટીમાંથી પસાર થાય છે અને ડરાવણી સત્તા સામે ટક્કર લે છે.
એની યાત્રા જાણે સત્ય શોધવાની હિંમતની કથા છે.
હા, અને એ પણ બતાવે છે કે કથાઓ, વાર્તાઓ આપણા જીવનનો કેવો હિસ્સો બની જાય છે.
અને જુલિયન કારાક્સ, એ તો વાર્તામાં હાજર નથી, પણ એ જ કેન્દ્રમાં છે.
બરાબર.
એ એક ભૂત જેવો છે, આપણે એને સીધો નથી મળતા, પણ બીજા લોકોની વાતોમાંથી, એમની યાદોમાંથી એની છબી ઊભી થાય છે. કોઈ કહે છે પ્રતિભાશાળી હતો, કોઈ કહે છે દુઃખી હતો.
તો એની વાર્તા શું હતી?
એ એક સામાન્ય ટોપી બનાવનારનો દીકરો હતો, પણ એ પ્રેમમાં પડ્યો બાર્સેલોનાના એક ખૂબ ધનવાન અને ક્રૂર માણસની દીકરી પેનેલોપી અલ્ડાયા સાથે.
એટલે આ પ્રતિબંધિત પ્રેમની વાત છે.
હા, અને એની વાર્તામાં કલા, પ્રેમ, આદર્શવાદ, મિત્રોનો વિશ્વાસઘાત અને છેલ્લે બહુ જ કરુણ નુકસાન છે. ડેનિયલ માટે એક ચેતવણી પણ છે અને જાણે અરીસો પણ.
આ સફરમાં ડેનિયલને કોઈ સાથ આપે છે?
હા, અને એ પાત્ર તો
અદ્ભુત છે.
ફર્મેન રોમેરો ડી ટોરેસ.
ફર્મેન, મેં સાંભળ્યું છે કે એ બહુ જ યાદગાર પાત્ર છે.
ખરેખર આધુનિક સાહિત્યના સૌથી મજાના સહાયક પાત્રોમાંનો એક. બહુ બોલકો, વિનોદી, જીવનથી ભરપૂર અને વફાદાર. ગમે તેવી સ્થિતિમાં ડેનિયલનો સાથ નથી છોડતો.
એ આવે છે ક્યાંથી વાર્તામાં? ડેનિયલ અને એના પિતા એને લગભગ રસ્તે રઝળતો બચાવે છે. એનો ભૂતકાળ પણ રહસ્યમય છે. ગૃહયુદ્ધ વખતે એ જાસૂસ હતો અને પછી ફ્રાન્કોના રાજમાં જેલમાં એણે ભયાનક ત્રાસ સહન કર્યો છે. પણ એ હાર્યો નથી. એના માટે ખરેખર કહેવાય કે ઘા ખાઈને પણ ટટ્ટાર ઊભો રહ્યો. એ ડેનિયલનો દોસ્ત, માર્ગદર્શક, રક્ષક, બધું જ બની જાય છે. એની વાતોથી હસવું પણ આવે અને એની સલાહ કામ પણ લાગે.
એટલે એ ડેનિયલની તપાસમાં બહુ મદદરૂપ થતો હશે.
હા, એનો જમણો હાથ બની જાય છે. એની પોતાની સફર પણ જાણે મુક્તિની છે, એક નવું જીવન શોધવાની.
અને જ્યાં સારા પાત્રો હોય ત્યાં ખરાબ પાત્રો પણ હોવાના. ખલનાયક કોણ છે?
મુખ્ય ખલનાયક છે ઇન્સ્પેક્ટર ફ્રાન્સિસ્કો ઝેવિયર ફુમેરો.
ઇન્સ્પેક્ટર ફુમેરો?
હા, પોલીસ ઓફિસર.
હા,
પણ એ ખાલી પોલીસવાળો નથી, એ ફ્રાન્કો શાસનની ક્રૂરતા અને ભ્રષ્ટાચારનું જાણે જીવતું જાગતું સ્વરૂપ છે. અને એનો કારક સાથે જૂનો સંબંધ છે.
શું સંબંધ?
એ લોકો બાળપણમાં એકબીજાને ઓળખતા હતા, પણ ફુમેરોના મનમાં કારાક્સ માટે ઈર્ષ્યા હતી, વર્ગભેદની કડવાશ હતી અને પેનિલોપી અલ્ડાયા માટે એક વિકૃત જુસ્સો હતો. એટલે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની સત્તાનો પૂરો દુરુપયોગ કરે છે, ત્રાસ આપે છે, હત્યાઓ કરે છે અને કારાક્સ સાથે જોડાયેલા કોઈ પણ માણસને છોડવા તૈયાર નથી. એને માટે આ વેર વાળવાનો મોકો છે.
એટલે એ ગૃહયુદ્ધના જે ઘા રોઝાયા નથી અને સત્તાનો જે અંધકાર છે એનું પ્રતીક છે.
બરાબર, એકદમ ભયાનક પાત્ર છે.
અને કોઈ સ્ત્રી પાત્ર પણ મહત્વનું છે.
હા, બિયાટ્રિસ બિયા એગ્યુલર, એ ડેનિયલના મિત્ર ટોમસની બહેન છે અને પછી ડેનિયલની પ્રેમિકા બને છે.
એ કેવી છે?
એ સુંદર છે, હોશિયાર છે અને હિંમતવાળી પણ છે. શરૂઆતમાં તો એને ડેનિયલની આ રહસ્યમય શોધમાં રસ પડે છે, પણ પછી એ ખાલી જોતી નથી રહેતી, એ તપાસમાં સક્રિય રીતે જોડાય છે. ડેનિયલને ટેકો આપે છે, એની હિંમત બને છે.
એટલે એ ખાલી શોભાની વસ્તુ નથી.
એ ડેનિયલને પડકારે પણ છે અને મદદ પણ કરે છે.
આ પાત્રો જ વાર્તાને જીવંત બનાવે છે. તો હવે ડેનિયલ અને ફર્મિનની તપાસ આગળ કેવી રીતે વધે છે? ભૂતકાળના રહસ્યો કેવી રીતે ખુલે છે?
શરૂઆતમાં તો ડેનિયલ કિશોરવયનો છે એટલે એની તપાસ થોડી અણગઢ હોય છે. પુસ્તકો વાંચે, જૂના લેખો જુએ. એ ક્લારા બાર્સેલો નામની એક અંધ પણ ખૂબ સુંદર યુવતીના પ્રેમમાં પડે છે જે કારાક્સની પ્રશંસક હતી, પણ એ સંબંધ ટકતો નથી.
પહેલો પ્રેમ અને પહેલું હૃદયભંગ.
હા, પછી એ ક્લારાના કાકા ગુસ્તાવો બાર્સેલોને મળે છે જે ધનવાન પુસ્તક સંગ્રાહક છે. એ ડેનિયલ પાસેથી પેલું ધ શેડો ઓફ ધ વિન્ડ ખરીદવા માંગે છે પણ ડેનિયલ ના પાડી દેશે.
અને પેલો લાઇન ક્યુબર્ટ.
હા, એની સાથેની મુલાકાત ડેનિયલને ખતરાનો સાચો અર્થ સમજાવે છે. પણ તપાસને ખરી ગતિ તો ફર્મિનના આવ્યા પછી મળે છે.
ફર્મિન કેવી રીતે મદદ કરે છે?
ફર્મિન, એને બાર્સેલોનાની ગલીઓ અને માણસોની ખબર છે, એના જૂના સંપર્કો છે, એની હિંમત છે. એ લોકો કારાક્સના જૂના મિત્રોને, શિક્ષકોને, એના પ્રકાશકને, એવા લોકોને મળે છે જેમને ડેનિયલ એકલો ક્યારે ન મળી શક્યો હોત.
એટલે ધીમે ધીમે કડીઓ જોડાતી જાય છે.
બરાબર. જુલિયન કારાક્સ અને પેલા અલ્ડાયા પરિવાર, ખાસ કરીને પેનેલોપી વચ્ચે શું થયું હતું એની રૂપરેખા સ્પષ્ટ થવા લાગે છે.
પણ જેમ જેમ સત્ય નજીક આવે તેમ તેમ જોખમ પણ વધતું હશે ને? ઇન્સ્પેક્ટર ફુમેરો શું કરે છે?
ફુમેરો ચૂપ નથી બેસતો. એ ડેનિયલને, એના પિતાને, ફર્મિનને, બધાને ધમકાવે છે, એમના પર હુમલા કરાવે છે. એ સ્પષ્ટ કરી દે છે કે આ વાતને અહીં જ દબાવી દો, નહીંતર સારું નહીં થાય.
એટલે ભૂતકાળ ખરેખર વર્તમાન માટે ખતરો બની રહ્યો છે. તો શું હતું એ ભયાનક સત્ય? જુલિયન અને પેનેલોપીનું શું થયું?
આ સત્ય બહુ દર્દનાક છે અને એ જુદા જુદા લોકો પાસેથી ટુકડે ટુકડે જાણવા મળે છે. ખાસ કરીને નૂરિયા મોન્ફોર્ટ નામની એક સ્ત્રી પાસેથી, જે અલ્ડાયા પરિવારની કંપનીમાં કામ કરતી હતી અને જુલિયનને ઓળખતી હતી. આપણને ખબર પડે છે કે જુલિયન અને પેનેલોપીનો પ્રેમ બહુ ઊંડો હતો. એમણે પેરિસ ભાગી જવાની યોજના બનાવી હતી
પણ એ સફળ ન થઈ.
ના, જે દિવસે ભાગવાનું હતું એ જ દિવસે પેનેલોપીના પિતા અને ભાઈને ખબર પડી ગઈ. એમણે પેનેલોપીને પકડીને હવેલીના એક રૂમમાં પૂરી દીધી.
ઓ નહીં.
જુલિયન સ્ટેશન પર રાહ જોતો રહ્યો, પેનેલોપી ન આવી. એને લાગ્યું કે પેનેલોપીએ દગો દીધો એટલે ભાંગેલા દિલે એકલો પેરિસ જતો રહ્યો અને પાછળ ફુમેરો પણ ગયો એનો પીછો કરતો.
પણ પેનેલોપીનું શું થયું જે કેદ હતી?
એ સૌથી ભયાનક ભાગ છે. નૂરિયા મોન્ફોર્ટ વર્ષો પછી ડેનિયલને કહે છે કે પેનેલોપી ગર્ભવતી હતી.
શું?
હા, અને એના પરિવારે આ વાત છુપાવવા એને રૂમમાં જ કેદ રાખી. કોઈ ડોક્ટર નહીં, કોઈ મદદ નહીં. પ્રસૂતિ વખતે ભયાનક પીડામાં એકલી પેનેલોપી મરી ગઈ અને એનું બાળક પણ મૃત જન્મ્યું.
હે ભગવાન.
અને ક્રૂરતાની હદ તો એ હતી કે એના મા બાપે એના શબને એ જ રૂમમાં સડવા દીધું અને બાળકના મૃતદેહને રાતોરાત કુટુંબની કબરમાં છુપી રીતે દફનાવી દીધું.
આ તો અકલ્પનીય છે. અલડાયા હવેલી ખરેખર એક કબ્રસ્તાન બની ગઈ.
હા, અને આ દુઃખદ કહાણીમાં મિત્રતાના બલિદાનની પણ એક વાત છે. જુલિયાનને એક મિત્ર હતો, મિકેલ મોલિનર. ધનવાન પણ દિલનો સારો. એ ગુપ્ત રીતે પેનેલોપીના પ્રેમ કરતો હતો પણ જુલિયાનનો સાચો મિત્ર હતો.
એણે શું કર્યું?
ગૃહયુગના સમયમાં જ્યારે ફુમેરો આખરે જુલિયાનને શોધી કાઢે છે અને એને મારવા તૈયાર થાય છે ત્યારે મિકેલ આગળ આવે છે. એ જૂઠું બોલે છે કે હું જ જુલિયાન કારાક્સ છું અને ફુમેરો એને મારી નાખે છે. આમ એ પોતાના મિત્રનો જીવ બચાવે છે.
વાહ, આ તો મિત્રતાની પરાકાષ્ઠા કહેવાય. કેવું બલિદાન!
ખરેખર
પ્રેમ, મિત્રતા, વિશ્વાસઘાત, ક્રૂરતા બધું જ અહીં ભયાનક રીતે જોડાયેલું છે. તો પેલો લાઇન કુબર્ટ જે પુસ્તકો બાળતો હતો એનું શું? એ શા માટે આવું કરતો હતો?
એ જ તો સૌથી મોટો ઘટસ્ફોટ છે. પેરિસમાં વર્ષો સુધી દુઃખ અને ગરીબીમાં રહ્યા પછી અને એવું માનવા લાગ્યા પછી કે એના કારણે જ બધા પ્રિયજનોનો નાશ થયો છે, જુલિયન કારાક્સ એક ભાંગેલો માણસ બનીને બાર્સેલોના પાછો ફરે છે.
જુલિયન પાછો આવે છે?
હા, પણ એ હવે પહેલા જેવો જુલિયન નથી રહ્યો. એ માને છે કે એના પુસ્તકો શ્રાપિત છે એટલે એ પોતે જ પોતાની ઓળખ છુપાવીને લાઇન કુબર્ટનું રૂપ ધારણ કરે છે. એ પોતાની જ નવલકથાઓનો દુશ્મન બની જાય છે.
એટલે લાઇન કુબર્ટ એ જુલિયન કારાક્સ પોતે જ હતો?
હા, એ પોતાની જ પુસ્તકોની નકલો શોધી શોધીને બાળવા લાગે છે જેથી એનો પડછાયો દુનિયા પરથી ભૂસાઈ જાય અને એ ક્યાં રહે છે? પેલી ખંડેર બની ગયેલી અલડાયા હવેલીમાં, પોતાની જિંદગીની ટ્રેજેડીના કેન્દ્રમાં.
બાપરે, આ તો બહુ મોટો વળાંક છે. તો વાર્તાનો અંત કેવી રીતે આવે છે?
ક્લાઇમેક્સ આવે છે જ્યારે ડેનિયલ સત્યની સાવ નજીક પહોંચીને હિંમત કરીને અલડાયા હવેલીમાં લાઇન કુબર્ટ એટલે કે જુલિયનનો સામનો કરવા જાય છે. ત્યાં જ આ રહસ્ય ખુલે છે.
અને પછી?
બરોબર, એ જ વખતે વર્ષોથી આ તકની રાહ જોતો ઇન્સ્પેક્ટર ફુમેરો પણ ત્યાં આવી પહોંચે છે.
ઓહ, ત્રણેય એક જગ્યાએ.
હા, અને હવેલીના એ ખંડેરોમાં ભૂતકાળ અને વર્તમાન વચ્ચે છેલ્લી ભયાનક ટક્કર થાય છે. લોહી વહે છે. આ લડાઈમાં ફુમેરો માર્યો જાય છે.
ફુમેરો મરી જાય છે.
પણ મરતા પહેલા એ જુલિયન કારાક્સને ગોળી મારી દે છે. જીવલેણ ગોળી.
એટલે જુલિયન પણ?
હા, જુલિયન પણ મૃત્યુ પામે છે.
તો શું ડેનિયલ બચી જાય છે? અંતે શું થાય છે? અંધકાર જ જીતે છે?
ના, પૂરેપૂરું નહીં. ડેનિયલ પણ આ સંઘર્ષમાં ખરાબ રીતે ઘવાય છે, પણ એ બચી જાય છે. ધીમે ધીમે સાજો થાય છે. જુલિયન મરી ગયો, પણ એની વાર્તા એ હવે ડેનિયલ પાસે છે. એ ભૂલાશે નહીં.
હા, એ મહત્વનું છે.
ડેનિયલ પછી બિયા સાથે લગ્ન કરે છે. જીવન આગળ વધે છે, પણ પેલો અનુભવ એને બદલી નાખે છે. અને એ માણસ જુલિયન કારાક્સ જેની વાર્તા પાછળ એની આખી યુવાની ગઈ, એને સન્માન આપવા, એની યાદ જાળવી રાખવા, ડેનિયલ પોતે લેખક બને છે.
ડેનિયલ લેખક બને છે
અને એ જુલિયન કારાક્સની વાર્તા લખે છે, જેથી દુનિયા એને ખરેખર જાણે.
વાહ.
અને નવલકથા પૂરી થાય છે વર્ષો પછી. ડેનિયલ હવે પિતા બની ગયો છે. એને એક દીકરો છે, જેનું નામ એણે શું રાખ્યું છે ખબર?
શું?
જુલિયન. જુલિયન સેમ્પેરે.
ઓહ.
અને એક દિવસ ડેનિયલ પોતાના દીકરા જુલિયનને પેલી જ જગ્યા લઈ જાય છે, ભૂલાયેલા પુસ્તકોના કબ્રસ્તાનમાં,
જેમ એના પિતા એને લઈ જયા હતા.
બરાબર. અને એ પોતાના દીકરાને કહે છે કે એક પુસ્તક દત્તક લે. આમ પેઢી દર પેઢી એ પરંપરા ચાલુ રહે છે. કથાઓનો જાદુ જીવતો રહે છે. ભૂતકાળનો પડછાયો ભલે ગમે તેટલો લાંબો હોય, અંતે વાર્તા જીતી જાય છે. કથાચક્ર પૂરું થાય છે.
અદ્ભુત. ખરેખર અદ્ભુત. આખી વાર્તા જ પુસ્તકો, શબ્દો અને સ્મૃતિની શક્તિ વિશે છે. મને લાગે છે કે એ જ એનો મુખ્ય વિષય છે, નહીં? પુસ્તકો અને કથાઓની અમરતા.
હા, ચોક્કસ. પેલું કબ્રસ્તાન જ એનું પ્રતીક છે. એ ખાલી પુસ્તકો રાખવાની જગ્યા નથી, પણ વાર્તાઓના આત્માઓનું ઘર છે. જેમ ડેનિયલના પિતા કહે છે ને, દરેક પુસ્તકમાં એક આત્મા હોય છે.
તે વ્યક્તિનો આત્મા, જેણે તેને લખ્યું છે અને જેઓએ તેને વાંચ્યું છે અને તેની સાથે જીવ્યા છે અને સ્વપ્ન જોયો છે. કેટલી સુંદર વાત છે. સાહિત્ય કેવી રીતે સ્મૃતિને, સત્યને જાળવી રાખે છે.
બિલકુલ. અને બીજો મોટો વિષય છે ભૂતકાળનો પ્રભાવ. એ કેવી રીતે વર્તમાનને છોડતો નથી.
હા, એ તો છે જ. સ્પેનિશ ગૃહયુદ્ધના પડછાયા, પાત્રોના અંગત દુઃખો, ભૂતકાળ જાણે પીછો કરતો હોય એવું લાગે છે.
પાત્રો જાણે એમની યાદોમાં જ જીવતા હોય, એમાંથી બહાર જ ના આવી શકતો એવું લાગે. ઇતિહાસ ક્યારે મળતો નથી, એ પાછો આવે છે.
અને પ્રેમ. પ્રેમના પણ કેટલા જુદા જુદા રૂપ બતાવ્યા છે. જુલિયન પેનેલોપીનું દુઃખદ પ્રેમ, ડેનિયલ બિયાનો સાથ આપતો પ્રેમ,
અને ફુમેરોનો પેલો વિકૃત માલિકી ભાવવાળો જુસ્સો. પ્રેમ જીવન આપી પણ શકે અને બરબાદ પણ કરી શકે.
સાચી વાત. સાથે સાથે મિત્રતા અને વફાદારીનું મહત્વ પણ કેટલું સરસ રીતે બતાવ્યું છે, ખાસ કરીને આટલી ક્રૂરતા અને દગાબાજીની વચ્ચે.
હા, ડેનિયલ અને ફર્મિનનો સંબંધ, એક યુવાન છોકરો અને એક અનુભવી માણસ એક દિલાના સુખ દુઃખના સાથી બની જાય છે.
અને મિકે મોલિનરનું બલિદાન, એ તો મિત્રતાની સાચી કસોટી હતી. જેમ કહેવાય છે ને, મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય.
બરાબર. એ સંબંધો વાર્તામાં આશા જગાવે છે.
ડેનિયલની જે આખી સફર છે, એના પરથી નિર્દોષતા ગુમાવવાનો વિષય પણ મહત્વનો લાગે છે.
ચોક્કસ. એ પુસ્તકની શોધમાં નીકળે છે, પણ એને મળે છે પુખ્ત દુનિયાની કડવી હકીકતો. પ્રેમ, મૃત્યુ, હિંસા, નૈતિક મૂંઝવણો, આ બધું એને બાળપણમાંથી બહાર લાવી દે છે.
એ જાણે કારાક્સના ભૂતકાળની ભૂલભુલામણી ઉકેલતા ઉકેલતા પોતાની જ જિંદગીની ભૂલભુલામણીમાં મોટો થઈ જાય છે.
અને છેલ્લે ફ્રાન્કોના સમયની પૃષ્ઠભૂમિમાં આ નવલકથા સત્તા અને સામાજિક અન્યાય પર પણ ટીકા કરે છે.
હા, ઇન્સ્પેક્ટર ફુમેરો જેવા પાત્રો બતાવે છે કે સત્તાનો કેવો દુરુપયોગ થઈ શકે.
અને પેલા અલડાયા પરિવાર જેવા લોકોનો ઘમંડ, એમની નૈતિકતાનું પતન, એ પણ બતાવે છે કે સમાજના ઉચ્ચ વર્ગમાં પણ કેવો સડો હોઈ શકે છે.
આટલા બધા વિષયોને, ઝાફોને જે રીતે એકસાથે વણી લીધા છે, એ કમાલ છે. એમની લખવાની શૈલી વિશે શું કહેશો? શું ખાસ છે એમાં?
ઝાફોનની શૈલીની સૌથી મોટી ખાસિયત છે એનું વાતાવરણ. એમણે બાર્સિલોનાને જીવંત કરી દીધું છે. ધુમ્મસ, વરસાદ, પડછાયા, જૂની ઇમારતો, સાંકડી ગલીઓ, વાંચતી વખતે લાગે કે આપણે ત્યાં જ ફરી રહ્યા છીએ.
હા, એકદમ ગોથિક માહોલ ઊભો કરે છે, રહસ્યમય અને થોડો ઉદાસ.
બરાબર. અને એમની કથન શૈલી પણ રસપ્રદ છે. મુખ્ય વાર્તા ડેનિયલ કહે છે, પણ વચ્ચે વચ્ચે જ્યારે બીજા પાત્રો પોતાની વાત કહે છે ત્યારે જાણે એમના અવાજમાં જ વાર્તા આગળ વધે છે.
એટલે વાર્તામાં વાર્તા જેવું અને જુદા જુદા દૃષ્ટિકોણ મળે.
હા, જાણે રશિયન ડોલ ખોલતા હોઈએ. પછી પ્રતીકોનો ઉપયોગ પણ સરસ છે. પેલું કબ્રસ્તાન પોતે જ સ્મૃતિ અને કલાની અમરતાનું પ્રતીક છે. પડછાયા, અરીસા, આગ, બધાનો કંઈક અર્થ છે. અને છેલ્લે એમણે શૈલીઓનું મિશ્રણ કર્યું છે. આ થ્રિલર પણ છે, રોમેન્સ પણ છે, ઐતિહાસિક નવલકથા પણ છે અને પુસ્તકો વિશેની વાત કરતી એટલે કે મેટાફિક્શન પણ છે.
એટલે જ આટલી બધી ગમે છે લોકોને. બધું જ છે એમાં. ખરેખર ધ શેડો ઓફ ધ વિન્ડ એ માત્ર એક વાર્તા નથી, પણ પુસ્તકોના જાદુમાં અને યાદોની તાકાતમાં માનનારા દરેક માટે એક લાજવાબ અનુભવ છે.
સાચી વાત છે. આ કથા આપણને યાદ અપાવે છે કે વાર્તાઓ ક્યારેય ખરેખર મરતી નથી. તે ફક્ત પોતાના વાચકની રાહ જોતી હોય છે, પોતાનામાં એક આખું વિશ્વ લઈને.
અને કદાચ દરેક વાચકના દિલમાં એક પોતાનું ભૂલાયેલા પુસ્તકોનું કબ્રસ્તાન હોય છે, જ્યાં એ પોતાની સૌથી પ્રિય કથાઓને સાચવી રાખે છે, વિસ્મૃતિ સામે એમને બચાવીને. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.